એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક એવી નવલકથા વિશે જે ખરેખર હચમચાવી નાખે. 1998ના નોબેલ પારિતોષિક વિજેતા પોર્ટુગીઝ લેખક હોઝે સારામાગોની બ્લાઇન્ડનેસ.
હા, મૂળ શીર્ષક છે એન્સાયો સોબ્રે અસેગેરા, એટલે કે અંધત્વ પર નિબંધ. અને નિબંધની જેમ જ આ પુસ્તક આપણને ઊંડા વિચારોમાં પાડી દે છે.
બરાબર. સારામાગોની શૈલી પણ ખૂબ અલગ છે, નહીં? લાંબા વાક્યો, કોઈ અવતરણ ચિહ્નો નહીં, જાણે એક સળંગ પ્રવાહ હોય.
ચોક્કસ. અને બ્લાઇન્ડનેસમાં તો આ શૈલી પેલી મૂંઝવણ અને અંધાધૂંધીને બરાબર ઉપસાવે છે. 1995માં આવેલી આ બુક આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
તો ચાલો આજે આપણે આ નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરીએ. એની વાર્તા, પાત્રોની સફર અને સારામાગો જે સવાલો ઊભા કરે છે સભ્યતા, નૈતિકતા, સાચી દ્રષ્ટિ વિશે, એ બધા પર વાત કરીશું.
શરૂઆત કરીએ.
હા, વાર્તા શરૂ થાય છે એકદમ અણધારી રીતે. એક અનામી શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર એક માણસ કારમાં બેઠો છે.
હા, અને અચાનક જ એને દેખાતું બંધ થઈ જાય છે. પણ અંધારું નથી થતું. એની આંખો સામે એકદમ દૂધિયો સફેદ પ્રકાશ છવાઈ જાય છે, જાણે બધું સફેદ રંગમાં ડૂબી ગયું હોય.
આ જ વાત ખૂબ વિચિત્ર છે. અંધકાર નહીં પણ સફેદ પ્રકાશ, જાણે કંઈક અલગ જ પ્રકારનું અંધત્વ.
બરાબર. અને આને નામ અપાયું છે શ્વેત બીમારી. સૌથી ખતરનાક વાત એ છે કે આ બહુ જ ચેપી છે. ખાલી આંખથી આંખ મળે તો પણ ચેપ લાગી જાય.
ઓ,
એટલે પેલો પહેલો માણસ, એ જેના સંપર્કમાં આવે છે એ બધાને ચેપ લાગે છે. એને મદદ કરનાર એનો ડોક્ટર, ડોક્ટરના ક્લિનિકમાં બેઠેલા બીજા લોકો,
એટલે કે પેલી કાળા ચશ્માવાળી યુવતી, એક નાનો છોકરો, એક આંખે પાટો બાંધેલો વૃદ્ધ માણસ, એ બધા.
હા, એ બધા જ. ચેપ એકદમ ઝડપથી ફેલાવા માંડે છે આખા શહેરમાં અને પછી કદાચ આખા દેશમાં.
ડરનો માહોલ ફેલાઈ જાય છે. અને આવી સ્થિતિમાં સરકાર શું કરે છે? એમની પ્રતિક્રિયા કેવી હોય છે?
સરકારની પ્રતિક્રિયા ડર અને અણસમજણથી ભરેલી હોય છે. એ લોકો આને મેડિકલ એમર્જન્સી તરીકે લેવાને બદલે પોલીસ અને લશ્કરનો ઉપયોગ કરે છે.
એટલે શું કરે છે તેઓ?
જે પણ નવા અંધ થાય એમને પકડીને શહેર બહાર એક જૂના બંધ પડેલા પાગલખાનામાં પૂરી દે છે, ક્વોરન્ટાઇનના નામે એક જેલ જેવું.
અરે બાપરે.
અને બહાર સૈનિકોનો પહેરો, હુકમ એવો કે જો કોઈ ભાગવાની કોશિશ કરે તો સીધી ગોળી મારી દેવાની.
આ તો બહુ ક્રૂર કહેવાય. કરુણાનો સદંતર અભાવ દેખાય છે. ભયને કારણે માનવતા જ ભૂલાઈ ગઈ જાણે.
બિલકુલ. સારામાગો અહીં બતાવે છે કે કેવી રીતે સિસ્ટમ પોતે જ નિષ્ફળ જાય છે. અને પેલું પાગલખાનું, એ તો જાણે બહારની દુનિયાનું શું થવાનું છે એનું નાનું મોડલ બની જાય છે.
ત્યાં અંદરની પરિસ્થિતિ કેવી હશે શરૂઆતમાં?
શરૂઆતમાં તો જે લોકો ત્યાં ભેગા થયા છે, આપણા મુખ્ય પાત્રો, ડોક્ટર, એમની પત્ની, પેલો પહેલો અંધ માણસ અને એની પત્ની, પેલી યુવતી, વૃદ્ધ માણસ, છોકરો, એ બધા થોડી વ્યવસ્થા જાળવવાની કોશિશ કરે છે. ડોક્ટર પ્રયત્ન કરે છે પોતાના વોર્ડને વ્યવસ્થિત રાખવાનો. હા, પણ એ લાંબુ ટકતું નથી. રોજ નવા નવા અંધ લોકો આવતા જાય છે, જગ્યા ઓછી પડે છે, ખાવા પીવાનું ખૂટવા માંડે છે, અને સફાઈની તો વાત જ ન પૂછો.
એટલે ધીમે ધીમે બધી વ્યવસ્થા ભાંગી પડે છે.
બરાબર. ગંદકી, મળમૂત્ર, દુર્ગંધ, હાલત બહુ ખરાબ થઈ જાય છે. લોકો ખાલી આંખોની રોશની જ નથી ગુમાવતા, પણ પોતાની ઓળખ, ગરિમા, બધું જ ગુમાવા લાગે છે.
આ વાંચીને જ લાગે કે આપણી સભ્યતાનું પોપડો કેટલો પાતળો છે. નહીં, થોડી મુશ્કેલી આવે ને બધું વિખેરાઈ જાય.
સાચી વાત છે. પણ આ ભયાનકતાની વચ્ચે એક મોટો અપવાદ છે, એક રહસ્ય છે.
શું?
નેત્ર ચિકિત્સકની પત્ની, ડોક્ટરની પત્ની. ખબર નહીં કેમ, પણ એને ચેપ નથી લાગ્યો. એ જોઈ શકે છે.
ઓહ, તો એ ત્યાં શું કરે છે?
એણે આ વાત છુપાવી છે. એ પોતાના પતિ માટે, એની સાથે રહેવા માટે, અંધ હોવાનો ઢોંગ કરીને, જાણી જોઈને આ પાગલખાનામાં આવી છે.
બાપરે. એટલે એ એકમાત્ર વ્યક્તિ છે જે આ બધી ભયાનકતા જોઈ શકે છે?
હા, એ આ નરકની એકમાત્ર સાક્ષી છે. અને એની દૃષ્ટિ એ એના માટે અને બીજાઓ માટે આશીર્વાદ પણ છે અને શ્રાપ પણ.
એ કઈ રીતે?
આશીર્વાદ, કારણ કે એ થોડી મદદ કરી શકે છે, રસ્તો બતાવી શકે છે, પોતાના નાના ગ્રુપનું ધ્યાન રાખી શકે છે. અને શ્રાપ, કારણ કે એણે એ બધું જોવું પડે છે જે બીજાઓ નથી જોઈ શકતા. ગંદકી, લોકોની લાચારી, હિંસા.
એટલે એ આખી નવલકથાનું નૈતિક કેન્દ્ર બની જાય છે. એના પર જવાબદારીનો બોજ બહુ મોટો છે. જે જોઈ શકે છે, જે જાણે છે, એની ફરજ શું? સારા માગો આ સવાલ પૂછતા હોય એવું લાગે છે.
અને એની સફર પણ ગજબની છે. પહેલા એ માત્ર એક નિષ્ક્રિય સાક્ષી જેવી હોય છે, પણ ધીમે ધીમે બદલાય છે.
શું થાય છે?
પરિસ્થિતિ હજુ બગડે છે. બીજા એક વોર્ડના અમુક બદમાશ લોકો, જેમની પાસે બંદૂક છે, તેઓ ખાવાના વિતરણ પર કબજો કરી લે છે. એમનો લીડર જન્મથી અંધ છે, પણ એ સત્તાનો ખેલ બરાબર સમજે છે.
એટલે હવે ત્યાં એક પ્રકારની ગુંડાગીરી શરૂ થાય છે.
હા, શુદ્ધ બળના જોરે. પહેલા તો એ લોકો ખાવાના બદલામાં ઘરેણા, પૈસા, જે કંઈ કિંમતી હોય એ માંગે છે.
પણ એ ક્યાં સુધી ચાલે?
બરાબર, જ્યારે લોકો પાસે કશું નથી રહેતું ત્યારે એમની માંગણીઓ રાક્ષસી બની જાય છે.
એટલે
તેઓ સ્ત્રીઓની માંગણી કરે છે.
શું?
હા,
ખાવાના બદલામાં સ્ત્રીઓ. આ નવલકથાનો સૌથી કાળો અને વ્યથિત કરનારો ભાગ છે. બીજા વોર્ડની સ્ત્રીઓને ભૂખમરાથી બચવા માટે ત્યાં જવું પડે છે, અને એમના પર વારંવાર ક્રૂરતાપૂર્વક બળાત્કાર થાય છે.
આ માનવું પણ મુશ્કેલ છે.
અને ડોક્ટરની પત્ની, જે જોઈ શકે છે, એણે આ બધું સહન કરવું પડે છે. એને પોતાના વોર્ડની સ્ત્રીઓને ત્યાં લઈ જવી પડે છે.
સારા માગો ખરેખર માનવ સ્વભાવના અંધારા ખૂણાને ઉજાગર કરે છે. પણ શું આનો કોઈ પ્રતિકાર નથી થતો?
થાય છે. આ અત્યાચાર જ પરિવર્તન લાવે છે. ડોક્ટરની પત્ની હવે ચૂપ નથી રહી શકતી. એ જે અત્યાર સુધી બીજાની સંભાળ રાખતી હતી, રક્ષણ કરતી હતી, એ હવે એક પગલું ભરે છે.
કેવું પગલું?
એ છુપી રીતે કાતર મેળવે છે, અને જ્યારે ફરીથી સ્ત્રીઓ પર હુમલો થાય છે ત્યારે એ પેલો બદમાશોનો નેતા છે એના ગળામાં કાતર મારી દે છે, એની હત્યા કરે છે.
ઓહો, આ તો બહુ મોટું પગલું કહેવાય. ભિક્ષાનું પગલું.
હા, પણ એ બદલો નથી, એ એના અને બીજી સ્ત્રીઓ માટે ગરિમા પાછી મેળવવા માટેનું, માનવતા બચાવવા માટેનું એક જરૂરી પગલું બની જાય છે એ પરિસ્થિતિમાં. નિષ્ક્રિય સાક્ષીમાંથી તે હવે સક્રિય બની. પણ આના પરિણામ શું આવે છે?
અંધાધૂંધી ફેલાઈ જાય છે. પેલા બદમાશોના ગ્રુપમાં અંદરોઅંદર લડાઈ શરૂ થાય છે, અને એ જ વખતે બળાત્કારનો ભોગ બનેલી એક સ્ત્રી ગુસ્સામાં આવીને એમના વોર્ડને આગ લગાડી દે છે.
આગ?
હા, અને આગ ઝડપથી આખા પાગલખાનામાં ફેલાઈ જાય છે. નાસભાગ મચી જાય છે.
અને પેલા સૈનિકો જે બહાર પહેરો ભરતા હતા,
એ લોકો ગાયબ છે. કદાચ એ લોકો પણ અંધ થઈ ગયા હોય. દરવાજા ખુલ્લા છે એટલે બધા કેદીઓ મુક્ત થાય છે.
મુક્ત? પણ કેવી મુક્તિ? એ લોકો હવે બહારની દુનિયામાં જાય છે, જે કદાચ અંદર કરતા પણ વધારે ભયાનક છે.
બરાબર, બહારનું શહેર પણ સંપૂર્ણપણે અંધ થઈ ગયું છે, અરાજકતા છે.
અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે લેખકે પાત્રોને નામ નથી આપ્યા. ડોક્ટરની પત્ની, કાળા ચશ્માવાળી છોકરી, વૃદ્ધ માણસ, આનાથી શું ફરક પડે છે?
આનાથી પેલી ઓળખ ગુમાવવાની વાત વધુ ઘેરી બને છે, નહીં? અંધત્વમાં નામ, વ્યવસાય, સમાજમાં સ્થાન બધું અર્થહીન બની જાય છે. લોકો ખાલી એમની મૂળભૂત ઓળખ કે સંબંધથી જ ઓળખાય છે.
હા, અને એ પાત્રો જાણે કોઈ એક વ્યક્તિ નહીં પણ સમગ્ર માનવજાતના પ્રતિનિધિ બની જાય છે.
ચોક્કસ. હવે આ નાનો સમૂહ ડોક્ટરની પત્નીના નેતૃત્વમાં શહેરની ભયાનક વાસ્તવિકતાનો સામનો કરવા નીકળે છે.
શહેરની હાલત કેવી છે?
ખરાબ, ખૂબ જ ખરાબ. આખું શહેર જાણે ખુલ્લી ગટર બની ગયું છે. રસ્તાઓ પર કચરો, લાશો, ગંદકી.
લોકો શું કરે છે?
બધા અંધ છે. ટોળે ટોળા ખોરાકની શોધમાં ભટકે છે. જાનવરોની જેમ લડે છે. કૂતરાઓ લાશો ખાઈ રહ્યા છે. સભ્યતાના કોઈ નિશાન નથી બચ્યા. એકદમ અપોકેલિપ્ટિક દ્રશ્ય છે.
અને આ બધાની વચ્ચે પેલો નાનો સમૂહ કેવી રીતે ટકી રહે છે?
એમનું ટકી રહેવું લગભગ પૂરેપૂરું ડોક્ટરની પત્ની પર આધાર રાખે છે. એ એમની આંખો છે. એ એમને રસ્તો બતાવે છે, ખાવાનું શોધી લાવે છે. ભલે ને લૂંટાયેલા સુપરમાર્કેટમાંથી સડેલું કેમ ન હોય, પાણી શોધે છે, રાત ગાળવા કોઈક સુરક્ષિત જગ્યા શોધે છે.
એના પર કેટલો બોજ હશે! એણે જે જોવું પડે છે, જે કરવું પડે છે, અકલ્પનીય છે.
બિલકુલ. અહીં સારા માગોનો પેલો મુખ્ય વિચાર કે આપણી સભ્યતા કેટલી નાજુક છે એ બરાબર સ્પષ્ટ થાય છે. નિયમો, કાયદા, નૈતિકતા, આ બધું જાણે એક પાતળો પડદો જ છે. જેવી દ્રષ્ટિ ગઈ, જે વ્યવસ્થા અને પરસ્પર ભરોસો ટકાવી રાખે છે, એવો એ પડદો ફાટી ગયો.
શું એવું કહી શકાય કે આપણી સભ્યતા બહારના નિયંત્રણ પર વધારે ટકેલી છે, આપણા આંતરિક નૈતિક બળ પર ઓછી?
હા, નવલકથા ચોક્કસ એ તરફ ઇશારો કરે છે. પણ શું બધું જ નકારાત્મક છે? માનવતા સાવ મરી પરવારી છે?
એ જ મારો સવાલ છે. શું આશાનું કોઈ કિરણ દેખાય છે?
દેખાય છે. પેલો નાનો સમૂહ જેણે સાથે મળીને આ બધું સહન કર્યું છે, એ લોકો એકબીજાનો સાથ નથી છોડતા. તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. એમને ડોક્ટરના ખાલી એપાર્ટમેન્ટમાં આશરો મળે છે, અને ત્યાં બહારની અંધાધૂંધીથી થોડા દૂર તેઓ ફરીથી માનવતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. એકબીજાની સંભાળ રાખે છે, જે મળે એ વેચીને ખાય છે.
અને પેલું વરસાદમાં નાવાનું દૃશ્ય એ બહુ સુંદર છે.
હા, ખૂબ જ શક્તિશાળી દૃશ્ય છે. વરસાદ પડે છે અને તેઓ બધા છત પર જઈને એકબીજાને નવડાવે છે. આ ખાલી શરીરની સફાઈ નથી, આ તો જાણે આત્માનું શુદ્ધિકરણ છે. પેલી બધી ગંદકી, અપમાન, ભયાનકતાને ધોઈ નાખવાનો પ્રયાસ છે.
ગુમાવેલી ગરિમા પાછી મેળવવાનો પ્રયાસ. એક નાનો નવો સમાજ રચાઈ રહ્યો છે, જાણે સહિયારા દુઃખમાંથી જન્મેનો પરિવાર.
બરાબર. અને પછી નવલકથાનો અંત આવે છે, એટલો જ અચાનક જેટલી શરૂઆત હતી.
શું થાય છે?
ડોક્ટરની પત્ની એમને કંઈક વાંચી સંભળાવતી હોય છે, અને ત્યારે જ પહેલો માણસ, જે સૌથી પહેલા અંધ થયો હતો, એ બૂમ પાડે છે, હું જોઈ શકું છું.
શું સાચે જ?
હા. અને પછી ધીમે ધીમે એક પછી એક બીજા લોકોની દૃષ્ટિ પણ પાછી આવવા લાગે છે. કોઈ કારણ વગર જ, જેમ રોગચાળો શરૂ થયો હતો એમ જ પૂરો થઈ જાય છે.
બધું પાછું પહેલા જેવું. પણ શું ખરેખર પહેલા જેવું થાય છે? અંતિમ દ્રશ્ય શું કહે છે?
એ જ મુખ્ય વાત છે. અંતિમ દ્રશ્યમાં ડોક્ટરની પત્ની પોતાના ઘરની બાલ્કનીમાં ઊભી છે. શહેર હવે સ્વચ્છ દેખાય છે. પેલો જ સફેદ રંગ જે અંધત્વ લાવ્યો હતો એ હવે સ્વચ્છતા જેવો લાગે છે. પણ એના મનમાં જે વિચાર આવે છે એ જ નવલકથાનો સાર છે.
શું વિચારે છે?
એ વિચારે છે, મને નથી લાગતું કે આપણે અંધ થયા હતા. મને લાગે છે કે આપણે અંધ છીએ, જોઈ શકતા અંધ. એવા અંધ લોકો જે જોઈ શકે છે પણ જોતા નથી.
વાહ, આ તો સીધું હૃદયમાં વાગે એવું વાક્ય છે.
હા, સારામાગો કહેવા માંગે છે કે શારીરિક અંધાપો તો ખાલી એક રૂપક હતો, ખરી બીમારી તો આપણી નૈતિક અંધાપાની છે. આપણે સમાજમાં થતા અન્યાય, બીજાના દુઃખ, આપણી પોતાની અમાનવીયતા પ્રત્યે પહેલેથી જ અંધ હતા.
એટલે દૃષ્ટિ પાછી આવી દઈ, પણ શું જોવાની સાચી ક્ષમતા પાછી આવી? શું લોકો હવે ખરેખર જોશે? એ સવાલ આપણા માટે છોડી દે છે લેખક.
બિલકુલ. અને આખી સફરમાં બીજા પાત્રો પણ બદલાયા છે. ડોક્ટરને વિજ્ઞાનની મર્યાદા સમજાય છે. પેલી કાળા ચશ્માવાળી યુવતી સાજો સ્નેહ અને સંબંધ અનુભવે છે. વૃદ્ધ માણસ જાણે ઇતિહાસ અને શાણપણનું પ્રતીક બની રહે છે.
અને પેલો નાનો સમૂહ એ પણ બતાવે છે કે ગમે તેવી ભયાનક પરિસ્થિતિમાં પણ કરુણા, સહકાર, માનવીય સંબંધો ટકી શકે છે.
ચોક્કસ.
તો અંતે બ્લાઇન્ડનેસ આપણને શું સંદેશ આપે છે? એ ખાલી એક ડરામણી વાર્તા નથી.
ના, બિલકુલ નહીં. એ આપણને યાદ અપાવે છે કે આપણી કહેવાતી સભ્યતા બહુ નાજુક છે, અને સાચી દ્રષ્ટિ એ આંખોની શક્તિ નથી, પણ નૈતિક પસંદગી, સહાનુભૂતિ અને જવાબદારી છે.
અને એ આપણને આપણી આસપાસની દુનિયા પ્રત્યેના આપણા પોતાના અંધાપા પર સવાલ કરવા મજબૂર કરે છે.
હા, પણ સાથે સાથે પેલી ડોક્ટરની પત્ની અને એના સાથીઓની હિંમત અને માનવતા એ પણ બતાવે છે કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય, માનવીયતાનો દીવો બુઝાતો નથી.
ખૂબ જ પ્રભાવશાળી અને વિચારવા લાયક નવલકથા.
ખરેખર.
સમાપન. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.